क्षीरत्नम् शब्दजेतरवात्मजम् राजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकं प्रभुतत्त्वलोचनदायकम्
શ્રીમદ રાજચંદ્ર વચનામૃતજી આંક 249 નો આપણો સ્વાધ્યાય ચાલુ છે. ઘણું કરીને જીવ જે પરિચયમાં રહે છે તે પરિચયરૂપ પોતાને માને છે, જેનો પ્રગટ અનુભવ પણ થાય છે કે અનાર્ય કુળમાં પરિચય કરી રહેલો જીવ અનાર્ય રૂપે પોતાને દ્રઢ માને છે અને આર્યત્વને વિશે મતિ કરતો નથી. માટે મોટા પુરુષોએ અને તેને લઈને અમે એવો દ્રઢ નિશ્ચય કર્યો છે કે જીવને સત્સંગ એ જ મોક્ષનું પરમ સાધન છે. પોતાની સન્માર્ગને વિશે યોગ્યતા જેવી છે તેવી યોગ્યતા ધરાવનારા પુરુષોનો સંગ તે સત્સંગ કહ્યો છે. મોટા પુરુષના સંગમાં નિવાસ છે તેને અમે પરમ સત્સંગ કહીએ છીએ, કારણ એના જેવું કોઈ હિતસ્વી સાધન આ જગતમાં અમે જોયું નથી અને સાંભળ્યું નથી. પૂર્વે થઈ ગયેલા મોટા પુરુષનું ચિંતન કલ્યાણકારક છે, તથાપિ સ્વરૂપ સ્થિતિનું કારણ હોઈ શકતું નથી, કારણ કે જીવે શું કરવું તેવા સ્મરણથી નથી સમજાતું. પ્રત્યક્ષ જોગે વગર સમજાવીએ પણ સ્વરૂપ સ્થિતિ થવી સંભવિત માનીએ છીએ, અને તેથી એમ નિશ્ચય થાય છે કે તે જોગનું અને તે પ્રત્યક્ષ ચિંતનનું ફળ મોક્ષ હોય છે, કારણ કે મૂર્તિમાન મોક્ષ તે સત્પુરુષ છે. મોક્ષે ગયા છે એવા અરહંત આદિક પુરુષનું ચિંતન ઘણા કાળે ભાવ અનુસાર મોક્ષાદિક ફળદાતા હોય છે. સમ્યકત્વ પામ્યા છે એવા પુરુષનો નિશ્ચય થયે અને યોગ્યતાના કારણે જીવ સમ્યકત્વ પામે છે. કૃપાળુદેવ પત્રો દ્વારા પણ બોધની ગંગા વેવડાવે છે. પત્ર વ્યવહાર મુમુક્ષુ સાથેનો પત્ર વ્યવહાર, પણ એ પત્રને નિમિત્ત બનાવીને જે સાધન આવ્યું, જે વ્યવહારનું સાધન ઉપલબ્ધ થયું એને નિમિત્ત બનાવીને આ પુરુષે પરમાર્થ માર્ગના અદભુત રહસ્યો એમાં ઠાંસી ઠાંસીને ભરી દીધા. કોઈએ પત્ર લખ્યો અને પત્રનો જવાબ આપ્યો, વાત વિશેષ શું બીજું? કોઈ ગ્રંથ લખ્યો, કોઈ શાસ્ત્ર લખ્યો? ના, પત્રનો જવાબ આપ્યો. પણ એ પત્રના જવાબની અંદર એ મુમુક્ષુઓને એનું માધ્યમ બનાવીને પરમ કૃપાળુ દેવે જે એમનું પોતાનું અતિમ જે જ્ઞાન, જે નિર્મળ જ્ઞાન છે, એ જ્ઞાનનો બોધ આ પત્ર ગંગામાં ઠલવાઈ ગયો છે. ઘણું કરીને જીવ જે પરિચયમાં રહે છે તે પરિચયરૂપ પોતાને માને છે. આ જીવની સામાન્ય સ્થિતિ આ છે. જે જીવ જે પરિચયમાં રહે તે પરિચયરૂપ પોતાને માને. સંસારમાં રહેતો જીવ પોતાને સંસારી માને, કુટુંબમાં રહેતો જીવ પોતાને કુટુંબી માને. જેટલું જેનું વર્તુલ, એવા વર્તુલના પ્રમાણમાં જીવની પોતાની કલ્પના પોતા વિશેની એની મેળે સંજોગોના કારણે તૈયાર થતી હોય છે. એ જેવો જીવ જે પરિચયમાં રહેતો હોય તે પરિચય રૂપ જ પોતાને માની લે, એથી વિશેષ પોતાનું અસ્તિત્વ છે એમ હજુ એના ખ્યાલમાં આવે નહીં, એના લક્ષમાં આવે નહીં. તો કહે છે કે ભાઈ એ તો અનુભવ છે, જગતના જીવોનો આ તો અનુભવ છે કે જે જેવા પરિચયમાં રહે. આપણે કોઈ જૈન કુળના પરિચયમાં રહે તો પોતાને જૈન કુળ રૂપ માને, અને વૈષ્ણવ કુળના પરિચયમાં રહે તો વૈષ્ણવ માને, ઈતરમાં રહે તો ઈતર, હિન્દુસ્તાનના પરિચયમાં રહે તો હિન્દુસ્તાની જેવો માને, અને અરબસ્તાનના પરિચયમાં રહીએ તો અરબસ્તાની જેવો, અને અમેરિકાના પરિચયમાં રહીએ તો અમેરિકન જેવો. જે જે પરિચયમાં રહેતો હોય એને અનુરૂપ એના રીત ભાત વાતાવરણ આ બધાની અસર જીવ ઉપર સામાન્ય તો પડતી જ હોય છે. બહુ જ થોડા લોકોને એનાથી પર પોતાનો ખ્યાલ આવતો હોય છે કે મારું વ્યક્તિત્વ તો આ બધાથી પર છે, હું તો આનાથી ભિન્ન છું. આ છે એ તો સંયોગ છે. કોઈ કુટુંબમાં આપણો સંયોગ થવો એ પણ સંયોગ છે, કોઈ દેશની અંદર જન્મ થવો એ પણ સંયોગ છે, કોઈ વિશેષ વાતાવરણની વચ્ચે આવવું એ પણ એક સંયોગ છે. પણ આ જીવ એ સંયોગની અંદર એટલો બધો રત થઈ જાય છે કે એથી ઉપર ઉઠી શકતો નથી, એથી ઉપર ઉઠે. અને માટે જ આપણે કહ્યું કે જેવી સંગ તેવો રંગ, જેવી સોબત તેવી અસર. શું? તો જેની સોબતમાં રખડેલ લોકોની સોબતમાં હોય, જુગારિયાની સોબતમાં હોય તો પોતે જુગારિયો, સટોડિયાની સોબતમાં હોય તો પોતે સટોડિયો, દારૂડિયાની સોબતમાં હોય તો પોતે દારૂડિયો, એનાથી પર થઈ શકતો નથી. અનાર્ય રૂપે રહેલો જીવ પોતાને અનાર્ય રૂપે દ્રઢ માને છે, આર્યત્વને વિશે મતિ કરતો નથી, એ આર્યત્વને વિશે મતિ કરતો નથી. આ જગતનો જીવ ઉપર ઉઠવા માટે, કારણ કે એ સંગથી આબદ્ધ છે. સંગનો એટલે એનો એટલો બધો રંગ છે કે એના જીવન ઉપર પ્રભુત્વ સંગનું છે, સોબતનું છે. એટલે વર્તમાન જે કંઈ માનસ શાસ્ત્રીઓ છે એણે એ પ્રકારનું માણસનું એક વર્ણન આપતા એની એક ડેફિનેશન, એક વ્યાખ્યા આપી છે કે મેન ઇઝ ધ પ્રોડક્ટ ઓફ એન્વાયરમેન્ટ. માણસ શું છે? તો કે એક વાતાવરણનું સર્જન છે, વાતાવરણનું પ્યાદું છે. એક છોકરાને એક નાની સ્કૂલમાં દાખલ કર્યો હોય અને એ છોકરાને મિલિટરી સ્કૂલમાં દાખલ કર્યો હોય તો 2-5 વર્ષે એ છોકરાનું કેરેક્ટર કેવું બને? ઓલો મિલિટરીમાં ગયો એ એટેન્શનની વાત કરતો હોય, અને જે મ્યુનિસિપાલિટીની સ્કૂલમાં દાખલ થયો હોય એ રમતો હોય ને ચારે બાજુ બીડીઓ ફૂંકતો હોય ને કંઈક આ કરતો હોય ને તે કરતો હોય ને કંઈ વાતની સોબતની અસર. ઇઝ ધ પ્રોડક્ટ ઓફ એન્વાયરમેન્ટ. એને કેવા વાતાવરણમાં મૂકવામાં આવે છે એના ઉપર છે. જેમ કે કહ્યું ને કે 2 પોપટ થતા એ 2 પોપટમાંથી 1 પોપટને પંડિતના ઘરે વેચ્યો અને 1ને વાઘરીના ઘરે વેચ્યો, અને પછી પોતાના પોપટ શોધવા નીકળો પાછો 12 મહિને. 12 મહિને ગયો તો પંડિતના ઘરે જે પોપટ હતો એ સંસ્કૃતમાં શ્લોક બોલતો હતો, અને વાઘરીના ઘરે હતો એ અપશબ્દ ગાળ બોલતો હતો, એમાં એકે સારો શબ્દ ન આવે. તો આને થયું કે શું થયું, આ 2 પોપટ એક જ મા બાપના બચ્ચા એવા 2ને ઉછેર કરવા માટે 2 જુદા જુદા વાતાવરણમાં એને મૂક્યા, અને વાતાવરણમાં મૂક્યા તો ઓલો 1 પોપટ સંસ્કૃત બોલવા માંડ્યો અને 2 પોપટ ગાળ બોલવા માંડ્યો. ધીઝ ધ પોઝિશન. નોર્મલ સામાન્ય રીતે સમાજની અંદર આ જ પ્રકારનું, 2 ભાઈ હોય ને 1 ભાઈ ઘરે રહીને 1 ભાઈને ક્યાંક કોક દત્તક લઈને અમેરિકા ભણવા મોકલે, પછી ઓલો કેવો તૈયાર થઈ જાય? એની રહેણી કરણી રીત ભાત થિંકિંગ પેટર્ન લાઈફ પેટર્ન બધું બદલાઈ જાય, પણ બધું પાછું પહેલા જેવું જ થાય. પાછું જેવું જે વાતાવરણમાં તે ગયો હોય તે જ વાતાવરણમાં, કારણ કે એથી ઉપર ઉઠવાની તાકાત નથી જીવની. સર્વસામાન્ય જીવની ઉપર ઉઠવાની તાકાત નથી. એ આજ સુધી સંસારના સંઘમાં ઘસડાયો છે. એનું શું કારણ? કે જે સંઘમાં ગયો ને એ સંઘમય થઈ ગયો. એ 3 ઇંચમાં ગયો હતો 3 ઇંચ રૂપે રહ્યો, એ નારકીમાં ગયો હતો નારકી રૂપે ગયો, એ દેવમાં ગયો હતો દેવ રૂપે, મનુષ્યમાં મનુષ્ય રૂપે, 3 ઇંચમાં પણ એ કાગડા કૂતરાના ભાવમાં ગયો હશે, એ કાચબા સસલાના ભાવમાં ગયો હશે. એ જ્યાં ગયો હશે ત્યાં પ્રમાણે ગોઠવાઈ ગયો, એને ક્યાંય વાંધો આવ્યો નથી. કૂતરાના ભાવમાં એ ઘરે ઘરે ભટકવાનું એને ફાવી ગયું હતું, એને કઈ વાંધો નતો. આ જીવની આ દશા છે. જ્ઞાની પુરુષ એના માટે કે છે ઉપર ઉઠવા માટે થઈને એક જબરજસ્ત સાધન સંગ બદલી નાખો. સંગ બદલો એટલે અંદરનું પોતાનું જે કાંઈ અસ્તિત્વ રિયલ છે, વાસ્તવિક છે, એ જોર કરે. સંગમાં છે ત્યાં સુધી સંગના વાતાવરણમાં રહેલો જીવ, અને સંગ બદલાયો એટલે કે છે માટે મોટા પુરુષોએ અને તેને લઈને અમે એવો દ્રઢ નિશ્ચય કર્યો છે કે જીવને સત્સંગ એ જ મોક્ષનું પરમ સાધન છે. કેવો કિમિયો બતાવ્યો, પેલા સિદ્ધાંત બતાવ્યો. સિદ્ધાંત શું કે જેવા સંગમાં જીવ રહે એ જ પ્રકારે એ મતિ કરે, જેવા સંઘમાં જીવ રહીએ એ જ પ્રકારે એ મતિ કરે. આપણે કહ્યું કે એના ભાઈબંધ જ બધા સટોડિયા હોય તો આખો દિવસની વાત કરતો હોય, સત્તાની વાત કરે. જુગારિયાની વચ્ચે રહેતો હોય જુગારીની વાત કરે, રાજકારણીની વચ્ચે રહેતો હોય રાજકારણની વાત કરે, ગુંડાઓની વચ્ચે રહેતો હોય ગુંડાગીરીની વાત કરે. બસ આમ જ ચાલે, જગતમાં આમ જ છે, દુનિયા આમ જ છે, એ તો આમ કરીએ તો જ હાલે, નીતર હાલે નહીં. કારણ કે એની મતિ ક્યાં કામ કરે છે, સંઘની જબરજસ્ત અસર છે. જ્ઞાની પુરુષ કહે છે કે આ વ્યક્તિને એના પોતાના વ્યક્તિત્વ અંદર પોતાનું જે અસ્તિત્વ છે એની સાથે એમાં ઉપર ઉઠાવવું હોય તો કે છે મોટા પુરુષોએ અને તેને લઈને અમે એવો દ્રઢ નિશ્ચય કર્યો છે કે જીવને સત્સંગ એ જ મોક્ષનું પરમ સાધન છે. એ જ્યાં સુધી સત્સંગમાં નહીં આવે ત્યાં સુધી એ પોતાની જાતને ઓળખી શકશે નહીં, ત્યાં સુધી સંઘની અસરમાંથી બહાર નીકળી શકશે નહીં. જગત એ તો કુસંગ છે, સંસાર એ તો કુસંગ છે. આજ સુધી જીવને એનું મતિ પ્રમાણે કરીને જ રખડાયો છે, એની મતિ જ રાગ દ્વેષ કસાઈની મતિ હોય, શું હોય? બહારના સંસારના જીવમાં એના કસાયો પોષાય કે એની સમાધિ ભાવ પોષાય? કયો ભાવ પોષાય? કસાઈ પોષાય. બહાર હોય અને કોઈ ભાઈબંધ હોય ને જરાક કામ થયું, મારી નાખું, દે બરાબર દે, હું તારી વાંહે ઊભો છું ને, એનો કસાય જરાય નબળો પડવો જોઈએ નહીં. એનો લોભ કસાય, એનો ક્રોધ કસાય, એનો માન કસાય. આ બધા કસાયોને પોષણરૂપ વાતાવરણ એ કુસંગનું વાતાવરણ છે. તો અત્યાર સુધી એ કસાયની અંદર રાચી માચી રહેલો જીવ, રાગ દ્વેષમાં ગળાડૂબ રહેલો જીવ એક કર્મ બાંધીને અનંત સંસારના અનુબંધમાં ફરિયાદ કરે છે. હવે એને એમાંથી બહાર કાઢવો હોય તો એની મતિને એમાંથી ઉઠાવવી કેવી રીતે? તો જ્ઞાની પુરુષોએ એનો કિમિયો બતાવ્યો. પરમ કૃપાળુ દેવે આ કાળની અંદર જબરજસ્ત ઉપકાર કર્યો. એમણે કહ્યું કે સ્થાન સ્થાન ઉપર મુમુક્ષુનું કહ્યું કે સત્સંગ કરો, સત્સંગ કરો. સત્સંગ એ જ મોક્ષનું પરમ સાધન છે. સત્સંગ કરો, બસ. આખો દિવસ સંસારના સંગમાં છીએ, હવે સત્સંગ કરો. સત્સંગ કર્યા વિના અસંગ થવાશે નહીં, નહીં તો કોક પાછું ફરી કરે ને. બુદ્ધિનું ચાતુર્ય તો દગો દેનારું છે જ કે સંગી તો ખરાબ ને, આખરે આપણે તો અસંગ ને. આત્મા નિશ્ચયથી તો અસંગ ને, બરાબર. એટલે પછી રે તું સંસારમાં દીધા કરેમ કર, કુસંગ મારે. અરે ભાઈ, જ્ઞાનીઓ કે છે વાત તો તું સમજ, તું હજી એમાંથી મતિ કરતો નથી ઉપર જવાની, આર્યત્વની મતિ થતી નથી તારી. તો સંસારમાંથી તારી મતિને બદલ કરવા માટે પહેલી વાત શું? સત્સંગ. અસંગનો માર્ગ ક્યાંથી? સત્સંગ દ્વારા જીવ અસંગ થાય. એ અસંગ ત્યારે થવાય કે જ્યારે આત્મા હું સ્વયં પૂર્ણ છું, પરિપૂર્ણ છું, મારામાં જ પૂર્ણ છું, પરિપૂર્ણ સુખી છું આવું ભાસ થાય તો મારે કોઈ સંગની જરૂર નથી. આવી દ્રઢતા થાય, ને તો દ્રઢતા ક્યાંથી થાય? કેના સહારે રહેવું? આલંબન ઉપર આધારિત જીવ નિરાલંબન રહે કેવી રીતે? સત્સંગ. શ્રીમદ રાજચંદ્રજીનો બહુ મોટો ઉપકાર, ચારે બાજુ એમણે સત્સંગની બહુ પ્રેરણા કરી. બધા પત્રોની અંદર બધા મુમુક્ષુઓ જે એમને મળ્યા એને કહ્યું કે તમે બધા જો આ ભેગા થયા છો તો એક કામ કરો, સાથે મળો, સત્સંગ કરો. જીવનમાં ઘણી આરાધનાઓ આપણે કરીએ છીએ પણ વ્યક્તિગત કરીએ છીએ. વ્યક્તિગત આરાધનામાં આપણું લેવલ ઊંચું આવે જ નહીં, કારણ કે આપણે જ્યાં ઊભા છીએ એ જ સર્વશ્રેષ્ઠ. આપણે ક્યાંક કોઈને પૂછવું છે? જે આપણે આરાધના કરીએ એ આરાધનામાં કોણ આરાધના કરે? કોણ? પોતે. કોઈને સાથે તો રાખે નહીં. હવે પોતાની જે મતિ છે એ તો રહે જ, તો પોતાની જે મતિ છે એવી ને એવી રહે, એમાં કંઈ પણ પ્રકારનો નવો પ્રવાહ તો આવે જ નહીં. તો એ પોતે તો અમથો અવરુદ્ધ થયેલો છે. હવે એ ગમે તે પ્રકારની ક્રિયા કરે તો પણ એના કયા ભાવ એની અંદર ભળે? સંસારના અત્યાર સુધીના જે ભાવ છે સંસારના ભાવ ભળે. હવે પછી એમ કે હું આટલું બધું કરું છું તો મને કઈ લાભ થતો નથી, પણ મૂળભૂત કલ્પના તારી બદલાતી નથી. તને મૂળભૂત અસતમાંથી તું સતમાં જતો જ નથી અને પછી બધી ક્રિયા કરે છે. માટે પહેલા વહેલા તો જીવના અનાદિના સંસ્કારોને એની વિચારણાને બદલવાની છે, એની જે મતિની ગતિ છે એને બદલવાની છે. અને બદલવા માટે સત્સંગ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. સત્સંગ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. આ કાળના જીવોને પરમ કલ્યાણનું કારણ જો કોઈ હોય તો તે સત્સંગ છે. જેટલું બને એટલું સત્સંગનું મહાત્મ્ય સમજીને સત્સંગનું આયોજન કરવું જોઈએ. બે જણા, પાંચ જણા, 25 જણા, 100 જણા, રોજ નિયમિત નિત્ય સત્સંગ કરવો જોઈએ. સત્તના સંગમાં રહેવું જીવને સત્તનો રંગ ચડાવે, મોક્ષની મૈત્રી બતાવે. આ બધા સત્સંગના લક્ષણો છે. એટલે કહે છે કે સાહેબ, પણ સત્સંગ કરવો એટલે શું? પોતાની સન્માર્ગને વિશે યોગ્યતા જેવી છે તેવી યોગ્યતા ધરાવનારા પુરુષોનો સંગ તે સત્સંગ કયો છે. સત્સંગનું સામાન્ય સમજ બિલકુલ પ્રાથમિક કે ભાઈ પેલા ભાઈબંધી બદલવાની છે. હવે તો ભાઈબંધી બદલવી છે તો શું કરવું? તો કે હવે એક નવા ભાઈબંધો શોધવાના છે. કયા નવા ભાઈબંધો શોધવાના? તારી યોગ્યતા પ્રમાણે શોધવાના. કેવી યોગ્યતા છે જીવની? તો કે સન્માર્ગને વિશે યોગ્યતા જેવી છે. સન્માર્ગને વિશે તારી યોગ્યતા જેવી છે. સન્માર્ગ જીવને સંસારના પરિભ્રમણથી મુક્ત કરાવે તે સન્માર્ગ, અને અનંત પરિભ્રમણનો અનુબંધ કરાવે તે ઉન્માર્ગ. તે માર્ગ ઉન્માર્ગ અથવા અવળો માર્ગ. સન્માર્ગ સત તરફ જે માર્ગ પ્રેરે તે સન્માર્ગ, અને જે અવળો લઈ જાય તે ઉન્માર્ગ. આ સંકેતની શ્રદ્ધામાં સન્માર્ગને ઉન્માર્ગ માને અને ઉન્માર્ગને સન્માર્ગ માને. આ મિથ્યાત્વના જે પ્રકાર કયા છે એમાં જ્ઞાનીઓએ આ એક પ્રકાર કયો છે કે મિથ્યાત્વીનું એક લક્ષણ આ હોય કે જે સન્માર્ગ હોય એને ઉન્માર્ગ માને અને જે ઉન્માર્ગ હોય એને સન્માર્ગ માને. જે માર્ગ એના હિત તરફ લઈ જાય, જે એના આત્માના હિતનો માર્ગ હોય એને ઉન્માર્ગ માને, અને જે એને સંસારનો અનુબંધ કરાવે એને સન્માર્ગ માને. આપણે કેટલી બધી વાર જીવનની અંદર દિવસમાં કેટલી વાર બોલતા હશો કે હું સાચો છું. આ સન્માર્ગની સચ્ચાઈ બોલીએ છીએ કે ઉન્માર્ગની સચ્ચાઈ બોલીએ છીએ? કોઈ સાથે કસાઈ કર્યો, કોઈ સાથે સંસાર ભાવ થયો, સંસારના સંગ પ્રસંગમાં થતો ભાવ, એમાં આપેલો આપણો અભિપ્રાય, વાત તો સંસારની જ પાછી, સંસારની બહાર કઈ નહીં. અને આપણે કે હું સાચો છું, એ સન્માર્ગ છે? તો કે સન્માર્ગ એ નથી હો. તું સાચો તો તે રાગ દ્વેષ ન કર્યા હોય તો તું સાચો. કોઈ કે પણ એને તમારું આટલું બધું અપમાન કર્યું, એને તમારો કોઈ ગણ લક્ષમાં ન લીધો, એને ભલે ન લીધો, મારે મારો સ્વભાવ છોડાય નહીં, મારે કસાય ભાવ કરવા નથી, મારું મારા પરિણામ બગાડવા. આ સન્માર્ગ છે. પણ એ તો ઓલા બાજુને હક કરવા દઈએ. ભાઈબંધ જગતમાં એવા ખોટા ભેડા કર્યા છે કે આપણને કોઈ હક કરવા દઈએ નહીં. એમ રેવાય તમારાથી દુનિયામાં તો મરી રહેશો. આને ક્યાંય એ સન્માર્ગમાં રહેવા ન દઈએ, ઉન્માર્ગમાં નાખે છૂટકો કરે. એવા ઢીલા પોચા થાય તો આ દુનિયામાં રહેવાશે. પણ ભાઈ, મારે આ દુનિયામાં રહેવું નથી, મેં નિર્ણય કર્યો છે નહીં રહેવાય ને, તો જેટલો વહેલી તકે આ દુનિયાનો સંગ છૂટે એટલો સારો, એ તો મારો પ્રયત્ન છે. પરમ મિત્રનો જાણે પામ્યા યોગ જો, આ તો મને નિમિત્ત બને છે. પણ ના, સંસારીનો સંગ કહેશે રેજે જોજે, જરાય નમતા નહીં, જરાય ઝૂકતા નહીં. એટલે ન ઝૂકવું, ન નમવું, એટલે કયું પરિણામને દ્રઢ કરવું? કસાય પરિણામને કે સમપરિણામને? કસાય પરિણામ. અને પછી કહેવું કે અમે સાચા છીએ. પૂછો આ 10 જણાને. હવે આ બધાય પાસે એમ કે ના, એ સાચો. એણે ક્રોસાય કર્યો, ક્રોધ કર્યો, આવું અપમાન કર્યું, એવી પ્રકારનો દુર્વ્યવહાર કર્યો, એવું વર્તન કર્યું, તો 10 જણા શું કે એ સાચા છે, ભૂલ તમારી છે. હવે આમાં સન્માર્ગ ઉન્માર્ગનો ઝઘડો છે કે ઉન્માર્ગની વચ્ચેનો ઝઘડો છે? આ બધા ઉન્માર્ગીયા ભેગા થયા છે, એની અંદર આ ન્યાય થાય છે કે સાચો કોણને, ખોટો કોણ. જ્ઞાનીએ કીધું કે ભાઈ આમાંથી બહાર નીકળ, અને સન્માર્ગની યોગ્યતા જેવી છે પોતાની, જે પોતાને શુભ ભાવ છે, પોતાની જિજ્ઞાસા છે, આ સંસારનો જો પરિભ્રમણનો થાક લાગ્યો હોય, કંઈ પણ કારણે જો આ જગતની અંદર સાચો ધર્મ પ્રાપ્ત થતો હોય, તો આપણે ધર્મ પ્રાપ્ત કરવો, અને ધર્મ પ્રાપ્ત કરીને આ જીવનું કલ્યાણ થતું હોય તો કરવું. આવી જેની પોતાની જિજ્ઞાસા છે, તો આ જિજ્ઞાસાને પોષક એવા પરિબળ કોણ છે? આ જિજ્ઞાસાને મજબૂત કરે એવા પરિબળો કયા છે? આ જિજ્ઞાસામાં માર્ગ બતાવે એવા પરિબળો કયા છે? મારી આ જિજ્ઞાસામાં બળ પૂરે એવા તત્વો કયા છે? એવો સંઘ કયો છે? એનું નામ સત્સંગ. કે જે આપણી આ જે સ્વાભાવિક વૃત્તિ જીવમાં જાગી છે, પરમાર્થની, જીવના કલ્યાણની, આત્માના સ્વરૂપની, ધર્મને પામવાની કંઈક જિજ્ઞાસા જાગે છે, સંસારના પરિભ્રમણનો અંત કરવાની, આ જન્મ મરણનો હવે નિવેડો આવે, આવી કંઈ પણ ઈચ્છા હોય, આ સન્માર્ગની બધી યોગ્યતાઓ છે. પ્રાથમિકમાં જીવને પોતાના પ્રાપ્ત સંસારમાં સુખ ન લાગે, પ્રાપ્ત સંયોગોમાં સુખ ન લાગે, એને લાગે કે સુખનો માર્ગ, કલ્યાણનો માર્ગ આ જે સંસાર છે એનાથી કંઈક જુદો, અને એવો જુદો માર્ગ મને કોઈ બતાવનાર ખરો? મારી અંદર રહેલી એવી અભિપ્સા, એવી મારી જિજ્ઞાસા, એને મદદરૂપ થાય એવા કોઈ પરિબળો ખરા? એવું કોઈ વર્તુળ ખરું કે જ્યાં જવાથી મને મારી જિજ્ઞાસાને વેગ મળે, અને મને કંઈ ને કંઈ પ્રકારનો માર્ગ મળે, મારી મૂંઝવણનો કંઈ ને કંઈ પ્રકારનો ઉકેલ મળે? આ સત્સંગ છે. એવી પોતાની યોગ્યતા, તેવી યોગ્યતા ધરાવનારા પુરુષોનો સંઘ, તે સત્સંગ. બધા જ આવી પ્રકારની વિચારણાવાળા ભેગા થયા હોય તો પછી તે સમયે ત્યાં બધા ભેગા થાય તો એ સત્સંગમાં વિચારણા શેની થાય? સતની, સતના સ્વરૂપની, સત્પુરુષની ઓળખાણની, સતને પામવાના માર્ગની, સત અને અસતના ભેદની, આ બધી વિચારણા ત્યાં સત્સંગમાં એક વાર જાય એટલે એને એ લાઈન દોરી મળે, એ દિશા મળી જાય, એમાં ને એમાં બધાય પોતપોતાની એકબીજાના વિચારના વિનિમયથી પ્રગતિ કરતા જાય. જેમ સટ્ટા બજારમાં જાય તો શેનું નોલેજ વધે? આપણું સટ્ટાનું વધે, કયા શેર લેવા, ક્યાં રક્ષે, ક્યાં તૂટશે, ક્યાં પામશે, બધું બધી માહિતી મળી જાય. કાંઈ કરવું હોય તો કે તું 6 મહિના જા એટલે તને બધી સમજ પડી જશે. તો ધંધો કરવો હશે, પૈસા કમાવા હશે, તો એ 6 મહિના જવાનો વાંધો એને આવશે નહીં. કોકના સબ એજન્ટ તરીકે પણ જશે કે મને તું પગ મૂકવા દે અંદર એટલે ખબર પડે. ઓલો એમ કે આ અંદર ગયા વિના તને ખબર પડશે નહીં, આ શેર બજારનું ચક્કર તું અંદર જા તો ખબર પડે. એને કીધું હોય કે તું 3 મહિના સત્સંગમાં આવ. ના રે ના ભાઈ, એવો ક્યાં ટાઈમ હતો? ઇટ ઇઝ વેસ્ટ ઓફ ટાઈમ. જીવની ક્યાં દશા છે? સંઘને છોડી શકતો નથી. એ સંઘની અસર છે એટલું જ નહીં, એ સંસારના સંઘની એના ઉપર પકડ છે. એની પાસે ટાઈમ નથી એવું કોઈ દિવસ માનવું જ નહીં, અને કોઈ કહે તો કોઈ દિવસ માનવું નહીં. એના જેવું જુઠ્ઠાણું આ જગતમાં એકેય નથી. કારણ કે જરાક બીજું જો કહીએ કે હમણાં શેર બજાર સવારે ને સાંજે હાલવાની છે, તો ટાઈમ મળે કે ન મળે? તરત મળી ગયો. પછી ઓલો કે શેર બજાર સિવાય ક્યાંક સોદા થાય છે તો જવાનું, પછી ટાઈમ મળી જાય કે ન મળી જાય? બધું મળી જાય. ઘરમાં કહી દે કે મારી જમવાની રાહ જોવી, હું ગમે ત્યારે આવું, મારું કઈ નક્કી નહીં. અરે તારું નક્કી નહીં, તો અત્યાર સુધી તું કહેતો તો મારી પાસે ટાઈમ જ નથી, બધું નક્કી હતું ને હવે નક્કી નહીં. ભાઈ, સ્વાર્થના કામની અંદર જ્યાં જ્યાં જીવની રૂચિ છે, જ્યાં જ્યાં સંઘની પકડ છે, ત્યાં જીવ પોતાનો સમય કાઢીને જ રે. પાનાની રમત જામી હોય તો એમ કે ટાઈમ થઈ ગયો, ત્યાં ટાઈમ ન થાય, બધું હાલે, બધું ગોઠવાઈ જાય. માત્ર આ નડે ક્યાં?
બસ છેલ્લી પ્રાયોરિટી આવે આખી સંસારના બધા કાર્યક્રમની અંદર. લાસ્ટ શું? સત્સંગ. અને પેલું કાપવાનું શું? સત્સંગ. કોકનો ફોન આવે કે રવિવારે સવારે તમારે ઘરે આવવાનો છું, કાંઈ નહીં, આજ માંડી વાળી છે સત્સંગનો. એને એમ કીધું કે તારે આવવું હોય તો આવજો, ન આવવું હોય તો ન આવજો. 10 વાગ્યા પહેલા મને ટાઈમ નથી. આમ કોઈ દી છાતી ઠોકીને કહીએ આપણે કે તમારે આવવું હોય તો આવજો, લાખ રૂપિયાનું કામ હોય તો મહેરબાની કરીને હું ગમ તમને ઘરે મળીશ નહીં. તમારી ઈચ્છા હોય તો આવજો, માફ કરજો, નહીં તો તમે મને બપોર પછી મળજો. આ પ્રાયોરિટી નક્કી થાય સત્સંગની. એમાં એવું છે કે આપણી જેવી યોગ્યતા હોય ને એવો જ સંગ મળ્યો આપણને. ઓલો કે છે ને કે માંદો જાય મુવાન સમાચાર લઈને આવે, માંદો જાય એ મુવાન સમાચાર લે. કારણ કે ગયો તો મને કહો, મને ગયો તો કઈ ઠેકાણું હતું નહીં, અને પનાને ધકેલીને ગયો પછી આજ તો કઈ મજા આવી ને, આમ તો ખોટો ટાઈમ, એમાં કઈ વાતમાં માલ નથી. પોતાની યોગ્યતા વિશે, જેવી યોગ્યતા ધરાવનાર પુરુષોનો સંગ તે સત્સંગ કયો છે. મોટા પુરુષના સંગમાં નિવાસ છે તેને અમે પરમ સત્સંગ કહીએ છીએ. આ મોટા પુરુષ, મોટા પુરુષોએ અને તેને લઈને અમે એવો નિર્ણય કર્યો છે. મોટા પુરુષ કોણ?
સર્વસબંધનું બંધન તીક્ષ્ણ છે દિને, વિચરશું કવ મહત પુરુષને પંથ જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે.
મહત્પુરુષ, મોટા પુરુષ. કોણ મોટા પુરુષ? સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ. આવા જે ગયા છે ઋષભદેવ આદિ પુરુષો, વર્ધમાન આદિ પુરુષો, અનંતા આચાર્યો, ઉપાધ્યાય, સાધુઓ, સંસારને છોડીને જેમણે પોતાના આત્મકલ્યાણના માર્ગે ગયા છે, આવા મોટા પુરુષના સંગમાં નિવાસ, એને અમે પરમ સત્સંગ કહીએ છીએ. આના જેવો તો એકેય ઉત્કૃષ્ટ સત્સંગનો સ્વરૂપ નથી, એનો પ્રકાર નથી, કે મોટા પુરુષના નિશ્રામાં, એના સાનિધ્યમાં આપણને રહેવાનું મળે, જે સતત પોતે પોતાના આત્માના ઉપયોગમાં છે. એવો પુરુષ જે દેહમાં હોવા છતાં દેહથી પર છે.
દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત, તે જ્ઞાનીના ચરણમાં હો વંદન ગણી.
આવા દેહાતીત પુરુષ, એમના સંગમાં રહેવાનું અમે પરમ સત્સંગ કહીએ છીએ. કારણ, એના જેવું કોઈ હિતસ્વી સાધન આ જગતમાં અમે જોયું નથી અને સાંભળ્યું નથી. એ સત્સંગને શું કહ્યું છે? હિતસ્વી સાધન. એ જીવનું હિત જ કરનાર છે, એકાંત હિત. એ હિત સિવાય બીજું કંઈ કરનાર નથી. એ સત્સંગમાં જાય એટલે જીવનું હિત, હિત અને હિત જ થાય. પણ કોનું? જીવનું. દેહનું કલ્યાણની વાત અહીંયા નથી. જે પોતાનું સ્વરૂપ છે, જે પોતાનું અસ્તિત્વ છે, એની વાત છે. જ્યારે જ્યારે પરમાર્થની વાત કરવામાં આવે, જ્યારે જ્યારે અધ્યાત્મના સંદર્ભમાં વાત કરવામાં આવે, ત્યારે ત્યારે સુખની વાત હોય, હિતની વાત હોય, કલ્યાણની વાત હોય, તો કેની વાત છે? કઈ અપેક્ષાએ છે? જીવ અપેક્ષાએ, આત્માની અપેક્ષાએ. ત્યાં સાંસારિકની કોઈ અપેક્ષા લેવાની નહીં, બીજી છે જ, પણ અહીંયા એ ગણવાની નથી. પ્રાધાન્ય કોનું છે? આત્મકલ્યાણની વાત છે. જ્યાં જીવ સત્સંગમાં જવાની વાત કરે ત્યારે એને કયા કલ્યાણ સાથે એ જોડાયેલો છે? આત્મકલ્યાણ સાથે. એટલે કે છે, એના જેવું હિતસ્વી સાધન આ જગતમાં અમે જોયું નથી. હિતસ્વી, આત્માનું હિત કરે એવું સાધન, એનાથી આત્માનું હિત જ થાય, અહિત ન થાય. એવી પ્રકારનું. અને જો હિતની દ્રષ્ટિમાં ક્યાંક કાયાનું હિત આવી ગયું તો સત્સંગ ચૂકી જવાયો, કે ત્યાં જવાથી કમરનો દુખાવો મટી જશે. હકીમને જાશ કે સત્સંગમાં જાશ કે ને ત્યાં જાશ, આ વાતે ક્યાંય કોઈ હિસાબે દૈહિક સુખ, અહિક સુખ, કાયિક સુખ એને ક્યારેય સત્સંગ સાથે જોડવું નહીં, ક્યારેય જોડવું નહીં. આ તો કેવળ આત્મિક હિતની વાત છે, પોતાના જીવના કલ્યાણની વાત છે. આ સત્સંગને ગણાય પુરુષોએ હિતસ્વી સાધન કહ્યું છે. એ હિતસ્વી સાધનની અંદર આપણા સંસારની આદિ વ્યાધિ ને ઉપાધિ એ કઈ ટળે, ટળે અપેક્ષા એ ટળે, શાંત થાય. આત્માનું કલ્યાણ થાય તો સંસારનો રોગ શાંત પડે, આત્મબળ મજબૂત થાય એમ આ બધું સંસાર બળ નબળું પડે. પણ એના માટે હું જઉં છું કે લ્યો છ મહિનાથી આ જતો તો સત્સંગમાં, કાંઈ મારો પ્રશ્ન પૈતો? તો તારો પ્રશ્ન છે ને એ મ્યુનિસિપાલિટીનો છે, તારા ઘરે પાણી નથી આવતું એ સત્સંગનો પ્રશ્ન નથી. માટે ક્યાંય એવી વાતને ક્યાંય જોડવી નહીં. મને આ શરીરનું આટલું બધા અમે દુઃખી થઈ ગયા, આ સત્સંગમાં જાય છે, કોઈ આપણો હાથ જઈ લો, શું કામ ગયો તો? આત્મકલ્યાણ કરવા ગયો તો કે તારી પોતાની જે કઈ મુશ્કેલી છે ઐહિક, સ્વાર્થિક, દૈહિક એના નિવારણ માટે ગયો હતો? સત્સંગની અંદરનો ઉદ્દેશ શું હતો? આત્મકલ્યાણ. બીજી અપેક્ષાને ત્યાં સ્થાન નથી તો એ અપેક્ષાથી એની મૂલવણી થાય નહીં. તો હિતસ્વી સાધન, એના જેવું હિતસ્વી સાધન આ જગતમાં અમે જોયું નથી અને સાંભળ્યું નથી. સત્સંગથી આત્મકલ્યાણ થાય, આત્માનું હિત થાય. તો જેને આત્માનું હિત સાધવું છે, આવા સન્માર્ગ વિશેની જેની કલ્પના છે, સન્માર્ગ એ આત્માના હિતનો માર્ગ એ સન્માર્ગ છે, આત્મકલ્યાણનો માર્ગ એ સન્માર્ગ છે. એ સન્માર્ગની યોગ્યતા લઈને આપણે જવાનું છે, અને જવાનું છે તો એનું હિત આ સત્સંગમાં પરમ પુરુષના સંઘની અંદર. આના જેવું તો હિતસ્વી સાધન જગતમાં અમે જોયું નથી અને સાંભળ્યું નથી. પૂર્વે થઈ ગયેલા મોટા પુરુષનું ચિંતન કલ્યાણકારક છે, તથાપિ સ્વરૂપ સ્થિતિનું કારણ હોઈ શકતું નથી, કારણ કે જીવે શું કરવું તેવા સ્મરણથી નથી સમજાતું. પ્રત્યક્ષ જોગે વગર સમજાયે પણ સ્વરૂપ સ્થિતિ સંભવિત માનીએ છીએ, અને તેથી એમ નિશ્ચય થાય છે કે તે જોગનું અને તે પ્રત્યક્ષ ચિંતનનું ફળ મોક્ષ હોય છે. કારણ કે મૂર્તિમાન મોક્ષ તે સત્પુરુષ છે, પરમાર્થ માર્ગનો એક અદ્ભુત રહસ્ય. આ તો અગમ નિગમનો માર્ગ છે, અનેકાંતિક માર્ગ છે, અનેકવિધ દ્રષ્ટિકોણોથી જેવા પાત્ર જીવો હોય, જેવી જીવની સન્માર્ગ વિશેની યોગ્યતા હોય તે પ્રકારે જ્ઞાની પુરુષો એને દ્રષ્ટિ બંધાવે. એ એકાંતિક ક્યાંય પકડવાની હોય નહીં, અનેકાંતનો માર્ગ છે, સ્યાદવાદનો માર્ગ છે, અપેક્ષાનો માર્ગ છે. ક્યાંક પાત્ર અપેક્ષાની વાત છે, ભૂમિકા ભેદની વાત છે, શ્રેણી ભેદની વાત છે, ગુણ ભેદની વાત છે. તો એની અંદર કહે છે કે પૂર્વે થઈ ગયેલા મોટા પુરુષનું ચિંતન કલ્યાણકારક છે, તથાપિ સ્વરૂપ સ્થિતિનું કારણ હોઈ શકતું નથી, કારણ કે જીવે શું કરવું તેવા સ્મરણથી નથી સમજાતું. સ્મરણ, માત્ર આપણે સ્મરણ કરીએ, મોટા પુરુષ થઈ ગયા છે, 24 તીર્થંકરોના નામ મને આવડે છે, વર્તમાન 24ના આવડે છે, અતીતની 24ના આવડે છે, અનાગતની 24ના આવડે છે, એનું સ્મરણ કરું છું. તો કે સ્મરણ કરવાથી સ્વરૂપ સ્થિતિનું કારણ નહીં થાય, કારણ કે જીવનું એ પુરુષોનું જે સ્મરણ કરવું છે એ સ્મરણમાં જીવ ક્યાં રોકાઈ ગયો છે? નામ રૂપની અંદર. અને પરમાત્માનું સ્વરૂપ, સત્યનું સ્વરૂપ નામ રૂપમાં છે કે નામ રૂપની પાછળ છે, એનાથી પર છે. એટલે ઘણીવાર આવા પુરુષોનું કેવળ ચિંતન, જ્યારે જ્યારે કોઈ સત્પુરુષનું ચિંતન થતું હોય ત્યારે એ સત્પુરુષ નહીં પણ એની બોધ દશાનું, એના જ્ઞાન સ્વરૂપનું ચિંતન થવું જોઈએ. હવે આ ભેદ છે એ સામાન્ય રીતે જગતના જીવોથી પકડાતો નથી. કે કોઈ પણ પુરુષનું આપણે સ્મરણ કરીએ છીએ ત્યારે એના દેહરૂપનું સ્મરણ કરવાનું છે, નામરૂપનું સ્મરણ કરવાનું છે કે ગુણરૂપનું સ્મરણ કરવાનું છે, સ્વરૂપનું સ્મરણ કરવાનું છે, એની કઈ સ્થિતિ? તો ત્યાં એ વાત આવી કે ત્યાં એની પોતાની સહજ સ્વરૂપની સ્થિતિ પરમ કૃપાળુ દેવે એટલા માટે આ પરમ મંત્ર સહજાત્મ સ્વરૂપ પરમ કૃપા, સહજ આત્મ સ્વરૂપ જેનું પ્રગટ છે. તો જે જે પુરુષોનું આપણે ચિંતન કરીએ ત્યારે એની સ્વરૂપ સ્થિતિનું ચિંતન કે આ સહજાત્મ સ્વરૂપ છે, સહજ રીતે એનું આત્મ સ્વરૂપ પ્રગટ છે, આ પ્રગટ સત્ય છે, એટલે એનું દેહધારી, દેહરૂપ, નામરૂપ આ બધા રૂપથી અદ્રશ્ય, એનાથી પર એવું જીવ એની ચિંતનમાં જાય. પણ સામાન્ય રીતે જગતના જીવો એ નામરૂપ ચિંતનમાં કે છે કે એથી કરીને એને સ્વરૂપ સ્થિતિનું કારણ થતું નથી. એનું કારણ કે ત્યાં ચિંતવન સ્વરૂપનું નથી, ચિંતવન સ્વરૂપનું નથી. વાત થોડી સૂક્ષ્મ છે અને એ ભેદ બહુ વિચારીએ ત્યારે ખ્યાલ આવે. કોઈને કહ્યું હોય કે તું અભિનંદન સ્વામીનું ચિંતન કર અને પાર્શ્વનાથનું કર, તો કેનું કરે? મને તો પાર્શ્વનાથ ગમે. તું મહાવીરનું કર અને ઘંટાકર્ણ મહાવીરનું કર, તો કયું ગમે? ઘંટાકર્ણ મહાવીર. મહાવીર સ્વરૂપ સ્થિતિ છે, ઘંટાકર્ણ મહાવીર સ્વરૂપ સ્થિતિ નથી. પાર્શ્વનાથ પણ સ્વરૂપ સ્થિતિ છે, કુંથુનાથ સ્વરૂપ સ્થિતિ છે, અભિનંદન સ્વરૂપ સ્થિતિ છે, પણ જીવના કઈ વગેરે એની માન્યતા છે ત્યાં? ચમત્કાર રિદ્ધિ સિદ્ધિને. કયા યોગનું ચિંતન કરવાનું છે? એની સ્વરૂપ સ્થિતિની, સહજ આત્મ સ્વરૂપ. એટલે જૈન દર્શનની અંદર તો જબરજસ્ત આ સાયકોલોજી, જેને કંઈક માનસ શાસ્ત્રનો વિચાર કરીને, અહીંયા તો એવી સાયકોલોજી કે 24 તીર્થંકરના નામ ભૂલાઈ જાય તો વાંધો નથી. અરિહંત યાદ છે, સિદ્ધ યાદ છે, તો આવા અરિહંત પદમાં બિરાજમાન અનંત 24 જીવો એ બધા અરિહંતો છે. આવા અનંતા જીવ મોક્ષે ગયા છે. કેવડીઓ કોટી, એક તીર્થંકરની સાથે, એક અરિહંતની સાથે કેટલા કોટી કેવડીઓ, આ બધા એનું ચિંતન કર. એટલે શાશ્વતો મંત્ર 14 પૂર્વના સારરૂપ મંત્રની અંદર ક્યાંય વ્યક્તિનું નામ આપ્યું નહીં. એટલે નામરૂપ પછી દેહરૂપ આવી ક્યાંય વાત ન રહીએ, એટલા માટે નમો અરિહંતાણમ. હવે કોનું, કોને નમસ્કાર કરવા, કોનું ચિંતન કરવું? અહીંયા કોઈ પુરુષનું ચિંતન ન આવ્યું, એટલે વ્યક્તિગત પુરુષનું ચિંતન ન આવ્યું. ત્યાં ચિંતન આવ્યું એ પદનું ચિંતન આવ્યું. એક આત્માનું પદ છે કે જે આત્માએ પોતાના આંતર શત્રુઓનો પરાભવ કર્યો છે. નમો સિદ્ધાણમ, જે જે આત્માઓએ કર્મરૂપી વૈરીનો પરાભવ કર્યો છે. નમો આયર્યાણમ, જે જે આત્માઓ પોતે જ્ઞાન દર્શન ચારિત્ર તપ અને વીર્ય એ 5 આચાર ધર્મના એને પોતે પાડે છે, જગતના જીવોને પડાવે છે એવા આચાર્ય. નમો ઉવજ્જાયાણમ, દ્વાદસાંગીના અદભુત રહસ્યોને જે સમજે છે, ભણે છે, ભણાવે છે, જગતના જીવો સામે એ ખુલ્લા કરે છે, એના અર્થઘટન કરે છે આવા ઉપાધ્યાયો. નમો લોએ સવસાવણમ, સંસારનો સર્વસંગ પરિત્યાગ કરી જે પોતાના આત્મ સ્વરૂપની સાધના કરવામાં લીન થયેલા છે એવા તલ્લીન મુનિઓ, એને અમારા નમસ્કાર. આખો માર્ગનું સ્વરૂપ જૈન દર્શનની અંદર સમજવું હશે તો આ એકેય તીર્થંકરની અંદરની વાત હશે ત્યાં ગૌણતા આવશે. પ્રારંભ એનો નમસ્કાર મંત્રથી થશે. જૈનની ઓળખ એનો નવકાર છે. નૌકારની જેને પરિચય નથી એને હજી જૈન દર્શનની ઓળખ નથી. નહીં તો જીવ આવા આવા ભેદની અંદર તીર્થંકરોમાં ભેદ કરતા જીવ શીખી ગયો છે અને કઈ મતિ કેવી એની જુદી અપેક્ષા એ વાત જુદી હોય છે. એક કોઈ તીર્થના અંદર કહે આચાર્યને કે અહીંયા અમારે આ તીર્થ કરવું છે તો અમારે કયા ભગવાનની સ્થાપના કરવી, તો એ એના પ્રકારના એના ગણિત જુદા છે. ખગોળશાસ્ત્રના ને ક્ષેત્રના ને ક્ષેત્રની અનુસાર પ્રકારના ને એમાં એનો રાશિ પકડે ને એનું નક્ષત્ર પકડે ને એ વાત જુદી છે કે ભાઈ તમે અહીંયા પાર્શ્વનાથની સ્થાપના કરો, કુંથુનાથની કરો, અભિનંદનની કરો, વાસુપૂજ્યની કરો, ગમે તેની કરો, એ બતાવે એ વાત જુદી છે. એ ક્ષેત્ર અપેક્ષાએ થઈ, સર્વકાળ અને સર્વક્ષેત્રની અપેક્ષાએ આ જીવે કેની આરાધના કરવાની? પંચ પરમેષ્ઠીની. આ પંચ પરમેષ્ઠી પદ કીધું, આ પંચ પરમેષ્ઠી પદની અંદર સ્મરણ થાય એ પદનું થાય, વ્યક્તિનું ના થાય. હું જ્યારે મારું એક વિશેષ રાગ હોય તો બોલો કે ઓમ શ્રી શાંતિનાથાય નમઃ, ત્યારે શાંતિનાથાય નમઃમાં મારો જાણે અજાણે અંદર સૂક્ષ્મ પરિણતિ શાંતિનાથ ભગવાન પ્રત્યેની મને શાંતિ આપે, કેમકે બહુ અશાંતિ થઈ ગઈ છે એટલે હવે શાંતિનાથ સ્વામીના સ્તવન કરો, બહુ મુશ્કેલી આવી છે એટલે પાર્શ્વનાથને યાદ કરો. આ સૂક્ષ્મ પરિણતિનો ભેદ પામવો બહુ કઠિન છે. પણ જ્યારે હું નૌકાર મંત્રનું સ્મરણ કરું છું ત્યારે પદનું સ્મરણ થાય છે, ગુણસ્થાનનું સ્મરણ થાય છે, એક ભૂમિકાનું સ્મરણ થાય છે એ પદની અંદર ચલો. પરમ કૃપાળુદેવ કહ્યું કે શુભ ભાવ વડે મન શુદ્ધ કરો, નવકાર મહા પદને સ્મરો. પદ આત્માનું જે પદ છે એ આત્માના પદની અંદર આ પ્રકારના પાંચ પદ આ એના ઉર્ધ્વ ગતિનો એનો માર્ગ છે. સાધુપણાનો માર્ગ અહીંયાથી શરૂ કરી અને આખો માર્ગનો ક્રમ છે સિદ્ધાલય સુધીનો. તો ત્યાં કહે છે કે કેવળ સ્મરણ કરીએ તો સ્વરૂપ સ્થિતિનું કારણ ન પણ થાય, સ્વરૂપ સ્થિતિનું કારણ ન પણ થાય. એટલે કોઈ એક વિશેષ મુમુક્ષુની સાથેના પત્રમાં પરમ કૃપાળુ દેવ આ વાત મૂકે છે. એ જબરજસ્ત ભૂમિકાવાળા કોઈ પુરુષ હશે. એટલે કહે છે કે સ્વરૂપ સ્થિતિનું કારણ એ કારણ કે જીવે શું કરવું તેવા સ્મરણથી નથી સમજાતું. એવું સ્મરણ કરે તો તેનાથી શું કરવું એ ન સમજાય. પણ જો એ સ્મરણ એવી પ્રકારનું થાય કે જેને એના કર્તૃત્વ સાથે સંબંધ હોય તો એ સમજાય. તો આ પંચ પાદ છે, આત્માના પદ છે, એમાં શું કરવું એ સમજાય. કેમકે એના ભાવોનું જો બરોબર વિશ્લેષણ થાય અને એના ભાવોનું પ્રગટીકરણ થાય તો એની અંદર અનેક પ્રકારની કલ્પનાઓ આત્માના હિતની સાથોસાથ જોડાય. અને જો નામની અંદર જ અટકી જાય તો શક્ય છે કે પાછળનું સ્વરૂપનું વિસ્મરણ થાય અથવા ગૌણતા થાય. અપેક્ષાએ તેવા સ્મરણથી નથી સમજાતું કારણ કે પ્રગટ સ્વરૂપ ભાનમાં આવતું નથી. પ્રત્યક્ષ જોગે વગર સમજાવીએ પણ સ્વરૂપ સ્થિતિ થવી સંભવિત માનીએ છીએ. પ્રત્યક્ષ જોગમાં શું થાય? જેનો જોગ છે એ કઈ સ્થિતિમાં છે? સહજાત્મ સ્વરૂપની સ્થિતિમાં છે. પ્રત્યક્ષ જોગે એ જેનો જોગ છે એ પુરુષ કઈ સ્થિતિમાં છે? પ્રગટ સત, પ્રગટ આત્મ સ્વરૂપ. ભગવાન કુંદકુંદાચાર્ય સમવસણમાં બિરાજમાન એવા ભગવાનની આત્મજ્યોતિ માટે લખ્યું, ચૈતન્ય જ્યોતિ તે સમે ભાસે અનુપમ આ અહો, તે એક સર્વોત્કૃષ્ટ જગમાં સર્વદા જયવંત. આ જીવની આત્મજ્યોતિ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ કયા સમયે ભાષ્યમાન થાય? ચેતનાનું જીવતું જાગતું ધબકતું ચેતનવંતું જીવ એવું સ્વરૂપ જોવું હોય તો કઈ અવસ્થામાં થાય? તો કે અરિહંતની અવસ્થામાં. चैतन्य ज्योति ते समय भासे अनुपम आहो। जगत मा अरिहंत थी बीजू कोई विशेष आश्चर्य छे नहीं। अने ए अरिहंत जारे आश्चर्य एनु सौथी श्रेष्ठ एटला माटे छे के ते समये अरिहंतनी विद्यता मान मा जे आश्चर्यनो जोग जगत मा प्रगटे छे समवसणना रूप मा एना गढ़ना रूप मा एना वृक्षना रूप मा अने एनी जे काई बीजी आखी परसदाओ छे एना रूप मा आवो आश्चर्य जगतनी अंदर क्यारे सर्जित थतु नथी। પૂતગળોની ગમે તેવી રચના કરવામાં આવે પણ સમવસણના સમયે થયેલી રચનાથી ઉત્કૃષ્ટ રચના અન્ય કોઈ પણ સમયે થતી નથી, કારણ કે અરિહંતના સ્વરૂપનો ત્યાં પ્રભાવ છે, એ પ્રગટ સત છે। હવે પ્રગટ સ્વરૂપ છે જેનું પ્રત્યક્ષ જોગ છે, પ્રત્યક્ષ જોગમાં અરિહંતનું સ્વરૂપ પ્રગટ છે, ચેતનાનું સ્વરૂપ પૂર્ણતાએ છે, એમાં કોઈ પણ જાતની મલિનતાનો અંશ નથી। એ કેવળ જ્ઞાન, કેવળ દર્શન, કેવળ ચારિત્ર, કેવળ સુખ, અનંત ચતુષ્ટયમાં સ્થિત એવા ભગવંત છે। એથી વિશેષ કોઈ આત્માનું સ્વરૂપ છે નહીં, સહયોગી સ્વરૂપ। આથી વધારે, આથી ઉત્કૃષ્ટ, આથી પરિપૂર્ણ આ સહયોગી તેરમા ગુણસ્થાનકો પર રહેલા એ જે પરમાત્મા છે એનાથી ઉત્કૃષ્ટ સ્વરૂપ આ જગતની અંદર કોઈ બીજું દ્રશ્યમાન છે નહી। તો જે એક અપેક્ષાએ આત્માને જીવતો જાગતો જોવો છે તો કે હા, સમવસણમાં બિરાજિત આત્મા એનાથી વધારે જાગૃત આત્મા બીજો જોવા મળે નહી। જગતના સર્વજીવોના કલ્યાણનું કારણ, જગતના સર્વજીવોના કલ્યાણનું કારણ ભગવાનની દેશના દેતા હોય ત્યારે એની દેશનામાં મનુષ્ય ગતિના જીવો, દેવ ગતિના જીવો અને તિર્યંજ ગતિના જીવો વિદ્યમાન હોય। આ બધા જ જીવો એને પોતાને બધાને સન્માર્ગની પ્રતીતિ પોતપોતાની ભૂમિકા પ્રમાણે થાય। આ વગર સમજાવીએ, માત્ર પ્રભુની ઉપસ્થિતિ છે, કહેવાય છે કે જે કઈ દિવ્ય ધ્વનિરૂપ વાણી કે શબ્દો કે ભાષા વર્ગના જે ખરવા હોય ખરે, અને સમજનારા તો ગણધર સમજતા હશે, પણ જગતના બધા જ જીવોને કે છે વગર સમજાવે પણ સ્વરૂપ સ્થિતિ થવી સંભવિત માનીએ છીએ। પરમ કૃપાળુ દેવે ઉલ્લેખ કર્યો છે કે સમવસણમાં રહેલા નિર્ગ્રંથ નિર્ગ્રંથિનીઓ શ્રાવક શ્રાવિકોને જીવાજીવનું જ્ઞાન હતું તેથી શંકિત નહીં, પણ આ પુરુષ સાચા છે એવી પ્રતીતિ માત્રથી આ સમવસણના જીવોને શંકિત ઉપલબ્ધ થતું નહોતું। શંકિતી થઈ જાય જીવ કોઈ પણ પર્યાયમાં હોય અને માત્ર આવે, પણ આની પૂર્ણતા આનું પ્રગટ સત તો જેટલા પ્રમાણની અંદર સત્પુરુષ આપણને એવો મળ્યો હશે તેટલા પ્રમાણની અંદર વગર સમજાવીએ પણ એ વાત જીવનમાં બેસી જાય। પરમ કૃપાળુ દેવના જીવનમાં તો એવા પ્રસંગો આવે છે કે કેટલાય લોકો પોતાના પ્રશ્નો લઈને ગયા હોય અને ત્યાં એને ગયા પછી પ્રશ્ન પૂછવાની કોઈ આવશ્યકતા રહે માત્ર એમની પાસે જવું એ જ બસ છે। એના જવાથી જ જીવનું કલ્યાણ છે, પણ એમાં જીવની ભૂમિકા જોઈએ। જો જીવની ભૂમિકાની આ અપેક્ષા પાછી આપણે છોડી દઈએ, પાછું આપણે એકાંત પકડી લઈએ, તો પછી દુકાને આવતા હતા ત્યારે વેપાર કરતા હતા તો બધા કસ્ટમરનું કલ્યાણ થતું હતું, એના પાડોશી હતા જ્યાં રહેતા હતા ચાલમાં આજુબાજુમાં લોકો રહેતા બધાનું કલ્યાણ થતું નહીં। જે જીવ સન્માર્ગની ભાવનાએ પોતાની યોગ્યતાએ આવા પુરુષોના સંગમાં સત્સંગની ઈચ્છાએ જતા હતા એવા અબુધ અને અશક્ત, પછી કાવીઠામાં રહેલો હોય પેલો વણકર તો એનું પણ કલ્યાણ થયું, કોઈ ભગતજી જે હોય તે, આવા સામાન્ય સ્થિતિના જીવો, સામાન્ય કક્ષાના જીવો પણ ભાવથી ભદ્રિકતામાં ઘણા ઊંચા, ભાવથી ભદ્રિકતામાં ઘણા ઊંચા આવા જીવોને પરમ કૃપાળુ દેવે કહ્યું કે તમે આ ભાઈને શું કામ લેવા, એક ઉપદેશ થાય ની અંદર એક ઘટના આવે છે, કહ્યું તમે તમારા સંબંધીને કેમ તેડ્યા, તમે એને એમ કહ્યું હતું ને કે ચાલ મારા ગુરુ આવ્યા છે અને બોધ દેવાના છે અને બહુ સારો બોધ આપે છે, આવી રીતે વાત કરીને કોઈ દિવસ કોઈને લાવવા નહીં એમ કહ્યું, કારણ કે અમે બોધ આપીએ અને ન પણ બોધ છે એ તો અમારો સહજ છે, ઉદયવાણી છે, જો ઉદયવાણીથી વાત નીકળશે તો નીકળશે, નહીં નીકળે તો નહીં નીકળે. માટે તમારે કોઈને એવી રીતે લાવવા નહીં આવે. અને ઉદયવાણી હશે તો બોધ મળશે, અને બોધ નહીં મળે તો એ જીવ સમજીને જશે, એ જીવ બેકાર જશે, એમને પાછો જશે. ઘટનાઓ છે કે ઈડરના પહાડમાં પણ ઘણી વાર કૃપાળુ દેવ આવ્યા અને મુનિઓ આવે અને પતી ગયું, ગાથા બોલીને પછી કૃપા ભગવાન પહેલે જ દિવસે આંબાના વૃક્ષ નીચે ધોયા ગયા. મુનિઓ કે અમને એમ થયું કે લઘુ શંકા આદિ કરવા ગયા છે, હમણાં આવશે હમણાં આવશે, 20 મિનિટ થઈ, 30 મિનિટ થઈ, પછી હવું કે હાલો હવે ગોચરી પાણી કરવા જાય, આમનું તો કઈ ટેકાણું નહીં. તે દિવસે કઈ નહીં સમજ્યા હોય, વગર સમજાવીએ, પ્રત્યક્ષ જોગે વગર સમજાવીએ પણ સ્વરૂપ સ્થિતિ થવી સંભવિત. માને સંભવિત શબ્દ છો, આ સંભવિત શબ્દમાં અપેક્ષા ભેદ પકડવાનો છે. યોગ્યતા જીવની હોય અને જો પ્રત્યક્ષ જો આવું ચૈતન્ય પ્રગટ સ્વરૂપ હોય તો એને જોતા એને આત્માનું સ્વરૂપ સ્વરૂપ સ્થિતિનું કારણ બની જાય. પણ જો એ સ્થિતિ પોતાની ન હોય તો, હાજરા હજુર હોય તો એ કંઈ કામ, કાંઈ ઉપયોગ એનો કાંઈ ખરું? કારણ કે એની સાથે એને વ્યવહાર દશાથી સંબંધ છે. પરમ કૃપાળુ દેવના પિતાશ્રીને એ જ લાભ થયો જે લાભ સૌભાગભાઈને થયો? શક્ય નથી. કારણ કે એને તો એના દીકરા તરીકે જોયો હતો અને સૌભાગભાઈએ આને ભગવાન તરીકે જોયો. હવે પ્રત્યક્ષ સ્થિતિમાં લાભ થયો તો જ્યારે જ્યારે આપણે પણ પરમ કૃપાળુ દેવનું સ્મરણ કરીએ છીએ ત્યારે એના બોધરૂપ સ્વરૂપનું સ્મરણ કરીએ છીએ, જ્ઞાન સ્વરૂપનું સ્મરણ કરીએ છીએ ને, કે દેહ સ્વરૂપની માયા લાગી છે પ્રત્યક્ષ પ્રત્યક્ષના નામે, તો દેહ સ્વરૂપ નથી એનું જ્ઞાન સ્વરૂપ, એનું બોધ સ્વરૂપ. પરમ કૃપાળુ દેવના પત્રનું વાંચન થતું હોય ત્યારે પણ એ બોધ સ્વરૂપ જ આપણને આ પ્રત્યક્ષ એનો જોગ છે. એવા જોગને પ્રત્યક્ષ તુલ્ય, એના વચનામૃતને પ્રત્યક્ષ તુલ્ય સમજીને જે જગતના જીવો આવા આરાધના કરે છે, પરમ પુરુષના સંગમાં રહે છે, આ પરમ પુરુષના સંગમાં રહેવાનો આ સત્સંગ છે, તો એ સ્વરૂપ સ્થિતિનું કારણ બની શકે છે. અને પેલું પ્રત્યક્ષ જોગની અંદર પણ કહે છે, એને વગર સમજાવીએ એ સ્વરૂપ સ્થિતિ થવી સંભવિત માનીએ છીએ. અને એમ નિશ્ચય થાય છે કે તે જોગનું અને તે પ્રત્યક્ષ ચિંતનનું ફળ મોક્ષ હોય છે. કારણ કે મૂર્તિમાન મોક્ષ તે સત્પુરુષ છે. આવો જોગ જો થાય જીવને, જીવની તમન્ના હોય, જિજ્ઞાસા હોય, શોધ હોય, ઝંખના હોય અને આવા પુરુષનો જોગ થાય, આવા પુરુષનો, એટલે કયું?
એક હોય ત્રણ કાળમાં પરમાર્થ નો પંત, પ્રેરે તે પરમાર્થ ને તે વ્યવહાર સમ, એમ વિચારી અંતરે શોધે સદગુરુ યોગ, કામ એક આત્માર્થનું બીજો નહીં મન રોગ.
સદગુરુને શોધવા નીકળો છે એમ વિચારી અંતરે, અંતરમાં વિચાર કર્યો છે, પાકો નિર્ણય દ્રઢ કર્યો છે, ઝંખના જાગી છે, તાલાવેલી જાગી છે, તમન્ના જાગી છે, મારી એક તમન્ના બાકી છે, રાજપ્રભુ તારા દર્શન કરવાની લગ્ની અમોને લાગી છે. તો તને એટલે તારા સ્વરૂપને ઓળખવું છે. અમે તારા દેહ સ્વરૂપની વાત, નામ સ્વરૂપની વાત કરતા નથી, પણ તારા સહજાત્મ સ્વરૂપને પામવું છે. અને તારા બોધથી, તારા જ્ઞાનથી, તારા શબ્દથી, આ તારા દેહનો જ એક પ્રકાર છે, આ ભાષા વર્ગણા એ તારા પુદગળ દેહનો જ એક ભાગ છે. એટલે કહ્યું કે આ દેહથી અવશ્ય થશે, આ દેહથી એમ થયો. શરીરના અનેક પ્રકારના યોગ હોય છે, વાણી યોગ છે, મન વચન કાયાના યોગ છે, વચન યોગ છે, પ્રભુના વચન યોગથી કલ્યાણ થાય. પ્રભુના માત્ર પ્રત્યક્ષમાં કાયા યોગ એ દેહ દ્રષ્ટિથી કલ્યાણ ન થાય, એના વચન યોગથી કલ્યાણ. અને દેહ દ્રષ્ટિમાં રહેલું એનું પ્રગટ આત્મ સ્વરૂપ જો જોવામાં આવે એવી ઝંખના યુક્ત, એવું જો આપણા દર્શન યુક્ત આપણું જો તત્વ જિજ્ઞાસા હોય તો કે છે એ તે જોગનું અને તે પ્રત્યક્ષ ચિંતનનું ફળ મોક્ષ હોય. કારણ મૂર્તિમાન મોક્ષ તે સત્પુરુષ છે. આ સત્પુરુષ કેવો છે? મૂર્તિમાન મોક્ષ, આ શબ્દ સમજવા જેવો છે. આ સત્પુરુષ કેવો છે? મૂર્તિમાન મોક્ષ છે, મોક્ષ સ્વરૂપ જ છે, મૂર્તિમાન મોક્ષ છે. જેમ આપણે કહીએ કે આ તો કરુણાની મૂર્તિ છે, આ તો દયાનો અવતાર છે, એમ સત્પુરુષ છે. એ કયો છે? તો કે મૂર્તિમાન મોક્ષ. મોક્ષનું સ્વરૂપ એ તો કલ્પનાનું છે, પણ મૂર્તિમાન સ્વરૂપ જોવું હોય મોક્ષનું, જીવતું જાગતું મૂર્તિમાન, તો એ સ્વરૂપ કયું છે? સત્પુરુષનું સ્વરૂપ એ મોક્ષનું મૂર્તિમાન સ્વરૂપ છે. મોક્ષ તો અરૂપી છે, મોક્ષ અમૂર્ત છે, પણ અમૂર્તને મૂર્તિમાન જોવો હોય, આ મોક્ષને પ્રત્યક્ષ જોવો હોય, અમારે અનુભવ કરવો હોય કે મોક્ષના સ્વરૂપમાં રહેલો જીવ કેવો હોય, મોક્ષ મળે તો શું થાય, મોક્ષમાં કેવા આનંદની અનુભૂતિ થતી હશે, આ બધા પ્રશ્નોનું નિરાકરણ મળતું હોય તો એક સત્પુરુષને તું શોધી લે એટલે તને મોક્ષ શું એ આપોઆપ સમજાઈ જશે. કારણ કે મોક્ષની પાછળ જે અનંત અભ્યાસ બાદ સુખની કલ્પના છે, જે નિરંતર જે સુધામય રસની કલ્પના છે, પરશાંતિ અનંત સુધામય, જે આ જે જવું છે આત્માનું પદ એ મોક્ષ છે. તો આ મોક્ષ પદને સાહેબ અમારે શબ્દોમાં જ અમે જાણીએ છીએ, પણ અમે ક્યાંય જોયું નથી આવું મોક્ષ પદ હોય. તો કે હા, એનો અમે તને રૂપાંતરિત કરીને બતાવીએ છીએ, એનું મૂર્તિમન સ્વરૂપ બતાવીએ છીએ. અમૂર્ત છે એટલે લક્ષમાં આવતું નથી ને, મૂર્તિમન સ્વરૂપ છે, લક્ષમાં લઈ લે. આ સત્પુરુષ એ મૂર્તિમાન મોક્ષ, તે સત્પુરુષ મોક્ષની સાક્ષાત મૂર્તિ છે, સાક્ષાત પૂર્ણ ચેતનાની મૂર્તિ છે. જીવતી જાગતી જોવી હોય તો જોઈ લેતું કે કેવું આનંદનું સ્વરૂપ છે, કેવો આનંદ છે પરમાત્માનો. સમવસણમાં બિરાજિત પરમાત્મા આત્મ સ્વરૂપના આનંદમાં કેવા નિમગ્ન હશે, અનંત ચતુષ્ટયમાં સ્થિત થયેલો પરમાત્મા કેવો હશે, આ મૂર્તિમાન મોક્ષ કેવો હશે. જગતને પેલા એણે મૂર્તિમાન મોક્ષ બતાવ્યો છે, પછી બીજા મોક્ષની વાત કરી છે. દ્રવ્ય મોક્ષ પછી છે, ભાવ મોક્ષ છે એ મૂર્તિમાન મોક્ષ છે. આ જુઓ ન્યાય અપેક્ષા. પરમ કૃપાળુ દેવ કહે,
કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, કહીએ કેવળ જ્ઞાન તે દેહ છતા નિર્વાણ.
દેહ છતા નિર્વાણ મૂર્તિમાન મોક્ષ તે સત્પુરુષ છે. મોક્ષે ગયા છે એવા અરહંત આદિક પુરુષનું ચિંતન ઘણા કાળે ભાવ અનુસાર મોક્ષાદિક ફળદાતા હોય છે. મોક્ષે ગયા છે એવા અરિહંત, જેવો હવે શબ્દ પાછો પદમાં આવી ગયો, અરિહંત આદિક આ બધા મોક્ષે ગયેલા પુરુષો છે, એનું ચિંતન ઘણા કાળે ભાવ અનુસાર મોક્ષાદિક ફળદાતા હોય છે. જેવો જીવનો ભાવ તે પ્રમાણે એનું ફળદાતાપણું સંભવે છે. સમ્યકત્વ પામ્યા છે એવા પુરુષનો નિશ્ચય થયે અને યોગ્યતાના કારણે જીવ સમ્યકત્વ પામે છે. બે વાત, સમ્યકત્વ પામ્યા છે એવા પુરુષનો નિશ્ચય થયે. પેલા તો જે દેવ અને ગુરુની આરાધના કરીએ છીએ એ મારા દેવ અને ગુરુ, આ સમ્યકત્વ પામેલા પુરુષ છે કે નહીં એનો નિશ્ચય છે. જેના બોધના આધાર ઉપર મારે સત્સંગ કરવો છે, જેના બોધના આધાર ઉપર મારે પરમાર્થ માર્ગની યાત્રા શરૂ કરવી છે, જેના બોધના આધાર ઉપર મારે મારા પોતાના આત્માની મુક્તિના માર્ગને કંડારવો છે, એ પુરુષ સમ્યકત્વ પામ્યો છે. એટલે પરમ કૃપાળુ દેવે કહ્યું કે જેની પાસેથી ધર્મ માગવો તે પામ્યો છે કે નહીં તેની પૂર્ણ ચોકસાઈ કરે. એવા પુરુષનો નિશ્ચય થાય કે ના, આ પુરુષ તો મોક્ષગામી છે, આ તો પરમપદને પ્રાપ્ત થયેલો પુરુષ છે, આવો નિશ્ચય, કોઈ શંકા નહીં એમાં, કોઈ સંદેહ નહીં, કોઈ સંશય નહીં, મનની અંદરનો પાકો દ્રઢ વિશ્વાસ અને યોગ્યતાના કારણે અને પોતાનું એવી મોક્ષ મેળવવાનું એવી પોતાની સમ્યકત્વ મેળવવાની પોતાની યોગ્યતા. સમ્યક દશાના જે લક્ષણો કયા હતા, સમ સંવેગ નિર્વેદ આસ્થાને અનુકંપા, આ સમ્યક દશા આવે તો સમ્યક દર્શન ઉપલબ્ધ થાય. તો આવા લક્ષણો જેના હોય એવી યોગ્યતાના લક્ષણો, કૃપાળુ દેવે કહ્યું કે એ લક્ષણો છે જ.
કષાયની ઉપશાંતતા માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ પ્રાણી દયા ત્યાં આત્માર્થ નિવાસ.
આ લક્ષણો ચારે હોય ત્યાં આત્માર્થની નિવાસ છે. આવી યોગ્યતાના કારણે જીવ સમ્યકત્વ પામે છે. જીવની સમ્યકત્વ તો થાય, પોતાની યોગ્યતા હોય અને આવો સમ્યક